પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 69 અને 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
પ્રયોજન તો એક આત્માનો ગ્રાફ, આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીકળી જાય છે. પ્રયોજન ચુકાય તો ભલે બારમાં પ્રવૃત્તિ દેવ ગુરુ શાસ્ત્ર સંબંધિત રહે તો પણ આત્મ પ્રાપ્તિની અંદરની લાઈન રહેતી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય આ લક્ષણ આત્મ પ્રાપ્તિનું જે પ્રયોજન છે, આત્માનંદ એટલે આત્મ પ્રાપ્તિ સર્વકાળે આત્મ પ્રાપ્તિ ઉપર જ લક્ષ રહેવું જોઈએ, એની જ મુખ્યતા રહેવી જોઈએ. અને આત્મ પ્રાપ્તિથી જે કાંઈ બીજા પ્રકારના પરિણામો, બીજા પ્રકારના પ્રસંગો, બીજા પ્રકારના વિદ્યો એ બધું ભણ થવું જોઈએ. પરિણમનનો આખો આધાર અથવા દોર સમસ્ત જીવને તો મુખ્ય ગણ ઉપર જ છે. મુખ્ય ગણ છે એમાં ગૌણ છે એ નહીવત છે. મુખ્ય અને ગૌણ બેમાં ગૌણ છે એ તો નહીવત છે, અને મુખ્ય છે તે સર્વસ્વ છે. અથવા અને ઉપાદેયની અપેક્ષાથી વિચારીએ તો મુખ્ય છે તે ઉપાદેય છે અને ગૌણ છે તે હેય છે. કોઈ એવો અર્થઘટન કરે છે કે મુખ્ય પણ મુખ્યપણે ઉપાદેય ને ગૌણ તે ગૌણપણે ઉપાદેય, એવું અર્થઘટન કરે છે. મુખ્ય ગૌણમાં તો જે મુખ્ય થયું તે મુખ્યપણે ઉપાદેય અને ગૌણ થયું તે ગૌણપણે ઉપાદેય. ખરેખર એમ પરિસ્થિતિ હોતી નથી. મુખ્ય હોય છે તે ઉપાધિ રહે છે અને ગૌણ હોય છે તે હે થઈ જાય છે. તેથી સર્વકાળે આત્મ પ્રાપ્તિનું પ્રયોજન હોય તો એ જ મુખ્ય રહે છે અને બીજું બધું ગૌણ થાય છે. તેથી એમ કહ્યું કે હું શું જીવો તો એ આત્માનું જ પ્રયોજન, આત્મ પ્રાપ્તિનું જ પ્રયોજન રાખવું કે જેથી એની મુખ્યતા રહેશે અને બીજું બધું ગૌણ થશે. અને જો એની મુખ્યતા રહેશે તો જ એની પ્રાપ્તિમાં વિકાસ થશે, આત્મ પ્રાપ્તિની સમીપતા થશે, અને નહીતર આત્મ પ્રાપ્તિની સમીપતા થવાનો બીજો કોઈ ઉપાય છે નહીં. બહુભાગ ગુરુનો તો પ્રયોજનો પર લક્ષ્ય જ રહેતો નથી. અથવા જે કાંઈ શુભ પ્રવૃત્તિ, તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ, ગુરુગુરુ શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિ, એ બધી પ્રવૃત્તિ થાય છે તો આત્માની પ્રાપ્તિ માટે જ કરીએ છીએ ને, બીજા માટે ક્યાં પ્રવૃત્તિ કરીએ છીએ? એને એમ પૂછી શકાય કે તે પ્રકારના શુભોપયોગના કાળમાં આત્મ પ્રાપ્તિનું ચોક્કસપણે લક્ષ્ય રહે છે? તો તે પ્રકારની શુભ પ્રવૃત્તિ સર્વસ્વ થઈ જાય છે અને આત્મ પ્રાપ્તિ છે એ ભલે વિચાર્યું હોય તો ગૌણ થઈ જાય છે. વિચાર્યું તો હોય છે કે આત્મ પ્રાપ્તિ કરવા યોગ્ય છે, અને તેથી આત્મ પ્રાપ્તિ માટે જે કાંઈ બાહ્ય સાધનો ઠીક લાગે અને અનુકૂળ લાગે સ્વીકારવા જોઈએ. એમાં પ્રયોજન ક્યાં ને કેટલું સચવાય છે, જળવાય છે, એના ઉપર આખા પરિણામ આધાર છે. નહીં તો પ્રવૃત્તિનું ખોખું બારમાં જેવું પ્રયોજન વાળાને હોય તેવું જ પ્રયોજન વગરનાને હોય પરિસ્થિતિ આવે છે. અંદરમાં જેને આત્મપ્રાપ્તિનું પ્રયોજન છે એની જેવી બાહ્ય પ્રવૃત્તિ હોય તેવી જ બાહ્ય પ્રવૃત્તિ પ્રયોજન વગરના જીવની હોય. એકને પ્રયોજનની સિદ્ધિ થાય ને બીજાને પ્રયોજનની સિદ્ધિ થાય આ પરિસ્થિતિ આવે છે. એથી વધારે હોય છે કે જેવી જ્ઞાનીની પ્રવૃત્તિ હોય એવી જ અજ્ઞાનીની પ્રવૃત્તિ હોય, અથવા જ્ઞાનીની પ્રવૃત્તિ કરતા પણ અજ્ઞાનીની પ્રવૃત્તિમાં ભક્તિ ઉલ્લાસ આદિ વિશેષ દેખાય એવો પણ દેખાવ થાય. તેથી કઈ એવું આગળ છે જ્ઞાની પાછળ છે એમ કઈ નિશ્ચિત થતો નથી. બને કે ન બને આવો એ ઘણી ભક્તિ કરે, કોઈ ઘણું વાંચે, કોઈ ઘણું બોલે, થતો જ્ઞાન નો. તેથી કઈ આગળ છે મૂળ વાત પ્રયોજનની છે કે એને કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે આત્મપ્રાપ્તિનું પ્રયોજન મુખ્ય રહે છે કે નહીં. આપણે વિષય અનેક પ્રકારથી કરીએ છીએ. જીવનમાં મોક્ષની ભૂમિકામાં યથાર્થતા હોવી ઘટે છે અને તો એ સમ્યક દર્શન સુધી એની ગતિ પરિણામની જાય પહોંચે અને નિતર ન થાય તો યથાર્થતાનું કેન્દ્રસ્થાન છે પ્રયોજન. યથાર્થતાનું કોઈ કેન્દ્રસ્થાન હોય તો તે આત્મપ્રાપ્તિનું પ્રયોજન છે. જે જીવને આત્મપ્રાપ્તિનું પ્રયોજન મુખ્ય રહે છે અથવા બધા પરિણામનું કેન્દ્ર સ્થાન એ આત્મપ્રાપ્તિના પ્રયોજનમાં છે એ જીવની પરિણતિમાં એના પરિણામમાં હવે સારતા નહીં આવે. અને નહીંતર હવે સારતા આવ્યા વિના રહેશે નહીં. એમાં પણ બે પ્રકાર છે, ત્રીજો પ્રકાર નથી. કાં તો જીવ યથાર્થ પરિણામે હોય ને કાં તો જીવ અયથાર્થ પરિણામે હોય. જો આત્મપ્રાપ્તિના પ્રયોજનને વધુ અયથાર્થ પરિણામમાં ભલે પ્રવૃત્તિનો દેખાવ ગમે તે પ્રકારનો હોય એના ફળમાં મિથ્યાત મિથ્યાત ને મિથ્યાત જ રહે છે. એના ફળમાં સમ્યક આવવાનો કોઈ અવસર છે દ્રષ્ટિએ પ્રયોજનનો મુદ્દો એ બહુ મુખવા છે. પ્રયોજન તો એક આત્માનું એટલે આત્મપ્રાપ્તિ નું જ રાખવું અને આત્મપ્રાપ્તિનું પ્રયોજન રહેતા આત્માનો રસ લાગે છે, આત્મરસ ઉત્પન્ન થાય છે અને ત્યાં વિભાવનો રસ નીકળી જાય છે. સ્વભાવ અને વિભાવ પરસ્પર વિરુદ્ધ છે. એકના રસમાં બીજાના રસનો અભાવ હોય છે. એકનો રસ વધતા બીજો રસ ગળે છે. વિભાવના રસે ચડી જાય છે અને આત્માની નજીક આવવું મુશ્કેલ થાય છે. નથી લાગતો આ બહુ ઘણી વાત છે, બહુ જૂની વાત છે, બહુ મોટી વાત છે, બહુ છે, દુર્લભ છે, દુષ્કર છે. આ ભાવમાં ન થાય તો પછી બીજા ભાવમાં થાય એના માટે અત્યારે હવે અમારે શું કરવું? કેમ કે લાગતું નથી કે આ ભાવમાં કાયમ થાય. એ શું બતાવે છે કે એને એટલો જ તો ખ્યાલ આવે છે કે વિભાવ રસ એટલો વર્તે છે પ્રવર્તે છે કે જેને લઈને આત્માની નજીક જેવા એવા પરિણામ પણ ઈચ્છા વિરુદ્ધ થાય છે. ઈચ્છા એમાં કામ લાગતી નથી. સ્તુતિ અને એ વિષય એ પ્રકારે દેખાય છે, એ પ્રકારે જણાય છે. આ તો બહુ અઘરી વાત છે અને કોઈ જીવ કરી શકે એમ આ બધા ક્યાં કરી શકે છે, એટલે આપણે ન કરી શકીએ તો બીજું શું થાય. કૃષ્ણ સારી દ્રષ્ટાંત લઈશું કે અમારી ક્લાસમાં તો ઘણા નાપાસ થયા આવે છે. પોતે નાપાસ થયો હોય ત્યારે એમ કેમ ભાઈ તું નાપાસ થયો, તો કે આ વખતે તો હારા હારા અમારા અમારા વર્ગમાં નાપાસ થયો, એટલે હું નાપાસ છું એમાં કઈ વાત નથી. તમે પાસ છું ને કેમ છું એ વિચાર. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીકળી જાય છે, સ્વરૂપનો રસ લાગે આત્માના પ્રયોજનની પ્રાપ્તિથી સ્વકાર્યનો રસ લાગે ત્યાં બીજા બધેથી રસ છે એ નિરસપણાને પામે છે, નીકળી જાય છે. એટલે રસ છે એ નિરસપણું સહજ આવે છે. અમસ્તું પણ એવું જ બને છે કે કોઈ એક પ્રકારના વિશેષ રસમાં કોઈને શોખ હોય છે, અમને આ શોખ છે એટલે પછી બીજો બધો કાંઈ શોખ અમને નથી, આ એક જ વધારે છે. એ બાજુ અમને બધાને એ જ ગમે છે. અહીંયા તો પરસ્પર વિરુદ્ધ છે, આત્મરસ અને વિભાવ રસ પરસ્પર વિરુદ્ધ છે. જે વિભાવના રસને રસે ચડે છે એને આત્મરસ ઉત્પન્ન થતો નથી, આત્મરસ ઉત્પન્ન થવા લાગે છે એને વિભાવ રસ નિરસપણાને પામે છે. અને જ્યાં એ પ્રકારમાં જીવ આવે છે એ તબક્કાએ પહોંચે છે ત્યાં એને માર્ગ સુગમ થાય છે, માર્ગ સરળ થાય છે અને માર્ગ સુગમ થાય છે. શ્રીમદજીએ કહ્યું કે માર્ગ સરળ છે અને માર્ગ સુગમ છે, એ આ જીવની અપેક્ષાએ કહ્યું છે. બીજા જીવોને કેમ લાગે કે આ સરળ ને સુગમ કેમ કહે છે, આમાં તો કોક લાખોમાં કોક પામે છે અથવા કોઈ વિરલ જીવ તત્વને પામે છે એમ કહેવામાં આવે છે, અને વળી સરળ ને સુગમ કહે છે. સહજ છે, સરળ છે અને સુગમ છે, ત્રણ શબ્દો વાપર્યા છે. સહજ છે એટલે સ્વાભાવિક છે, સરળ છે એટલે એમાં કોઈ આંટી ઘૂંટી નથી, અને આત્માને પોતાને પોતાનો જ વિષય હોવાથી ગમે થાય એવું છે. જ્ઞાનમાં ન સમજ પડે કે ન જણાય એવો કાંઈ છે, પણ તે ત્યારે કે આત્મપ્રાપ્તિના પ્રયોજનપૂર્વક આત્મરસ ઉત્પન્ન કરે ત્યારે. વિભાવરસમાં તો એને દુર્ગમ દેખાશે, દુર્લભ દેખાશે. એ પણ મુમુક્ષુની ભૂમિકાના વિષય અનુસંધાનમાં છે. 69 બધું આત્મામાં છે, બહારમાં કાંઈ નથી. બધું આત્મામાં છે અને બહારમાં કાંઈ નથી. બધું એટલે આત્મ જગત આત્મામાં છે. તારું તારા પ્રયોજનનું, તારી શાંતિનું, તારા સુખનું સર્વસ્વ બધું તારું તારામાં છે અને તારી બહાર ક્યાંય નથી. અથવા તારે કામનું બધું તારામાં છે, તારામાં નથી તે તારે કામનું કાંઈ છે નહીં. જેટલું કોઈ આત્માથી બાહ્ય છે એ સર્વ સંયોગ એ આત્માને કોઈ પ્રયોજનભૂત વિષય નથી. ત્રિલિંગના વિષયમાં આમ સૂક્ષ્મતા ઘણી છે. તત્વજ્ઞાનના વિષયમાં પણ પ્રયોજનનો વિષય કેટલો અને પ્રયોજન વગરનો વિષય કેટલો એવું જ્યાં સુધી એને પોતાના પ્રયોજનને પૂરતું પોતાના ખ્યાલમાં ન આવે તો પણ એને અપ્રયોજનભૂત વિષયમાં એનો સમય અને શક્તિનો વ્યય થઈ જાય છે. આવું બને છે એ વિષય પણ જરા જુના છે. એટલે આટલું ટૂંકામાં પકડાવે છે કે ભલે ગમે તે ઉદયનો ઉદયમાં ગમે તે પ્રસંગને ગમે તે વિષય ચાલે સીધું એમાં જોયો કે આમાં તારું પ્રયોજન કેટલું કરે છે અથવા તારા પ્રયોજન માટે આમાંથી આત્મપ્રાપ્તિના પ્રયોજન માટે શું આટલું વિષય છે. એટલું એને પ્રયોજનના દ્રષ્ટિકોણથી જોતા આવડવું જોઈએ. આ એનો વ્યૂ પોઈન્ટ છે. આ તો પ્રયોજનનો જો દ્રષ્ટિકોણ એની પાસે બરાબર ન હોય અથવા પ્રયોજનનો દ્રષ્ટિકોણ ન રહેતો હોય તો અપ્રયોજનભૂત વિષયમાં સરવું ચાલ્યું જવું એ સર્વસાધારણ થઈ ગયું છે, સાધારણ બની જાય છે, સહેજે બની જાય છે. અને એથી લઈને એથી કરીને આત્મપ્રાપ્તિની લાઈન જ આખી બદલાઈ જાય છે. એ પ્રશ્ન ઉઠવો જોઈએ અધ્યાત્મના વિષયમાં. ચારેય અનુયોગમાં સળંગ રહેલો જે અધ્યાત્મનો વિષય એ અધ્યાત્મના વિષયમાં પણ પ્રયોજનભૂત કેટલું અને અપ્રયોજનભૂત કેટલું એટલું તારવું પડે છે. બીજી બધી વાત તો ઘણી દૂરની છે પણ અધ્યાત્મના પ્રકરણમાં પણ પ્રયોજનભૂત કેટલું અને અપ્રયોજનભૂત કેટલું અને તેથી ક્યાં મુખ્યતા થવી અને ક્યાં ગૌણતા થવી એ પ્રકાર જે આવવો જોઈએ એ પ્રકારમાં જ્યાં સુધી જે ન આવે ત્યાં સુધી યથાર્થ કાર્ય પદ્ધતિ એની હોઈ શકે નહીં અને અયથાર્થ કાર્ય પદ્ધતિથી કાંઈ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે એવું તો કોઈ રીતે બની શકવા યોગ્ય એમાંથી આ ખ્યાલ આવે છે. બધું આત્મામાં છે એટલે શું કે તારા પ્રયોજનનો મૂળ વિષય તો તારા આત્મામાં છે, તારે કામની ચીજ તો તારામાં છે. ખરેખર તો અસ્થિથી લઈએ તો એક સ્વભાવ સિવાય કોઈ પ્રયોજન નથી જાણવાનો વિષય આવશે. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. એટલે કે જાણવાની અપેક્ષા એ તો તારો એક સ્વભાવ જાણવો એટલું જ તારું પ્રયોજન છે. પર્યાય વિષયક જેટલો કોઈ વિસ્તાર છે એ જાણવાના ગૌણપણે જાણવાના ખાનામાં જાય છે, પ્રયોજનના વિષયમાં નથી જતો. ચર્ચા કરે કારણ સુધ પર્યાય વ્યાખ્યાન પ્રાપ્ત નિયમ સાર નિયમ પંદરમી ગાથા વિષય બહુ સૂક્ષ્મ બહુ મહિમાથી પ્રવચન વાળો પ્રયોજનનો વિષય અવારનવાર એમની સાથે ચર્ચા ગુરુદેવ કેટલો બધો બોલાવે છે, કેટલી મહિમાથી આ વિષયના પ્રવચનો ચાલે છે, અપ્રયોજન છે. તો ભડકા આ તો ત્રિકાળી દ્રવ્યનો એક એવો પ્રકાર છે કે જેનો અવલંબનને આધાર સ્પર્શ થતા પર્યાયની શુદ્ધિ થાય છે. ત્રિકાળીનું વર્તમાન વર્તમાનને અવલંબતા પર્યાયની શુદ્ધિ કેવળ જ્ઞાન પરિણિતની શરૂઆતથી માંડીને કેવળ જ્ઞાન પરિણિત એને ટચ ક્યાં થાય છે અને એ પ્રયોજનભૂત અને આટલું બધું ગુરુદેવ મહિમાથી વ્યાખ્યાન કરે ને એવો પ્રયોજનભૂત ભાઈ તો સૂક્ષ્મ છે એટલે એમ ગણવા કરાય. હવે એ હિસાબ કેમ કાઢવો થોડા એ પ્રોબ્લેમ થાય કે કોઈ પણ બીજો વિષય તો જાણવાનો હોય કે ભાઈ સોળ સ્વર્ગમાં ક્યાં કેટલું કેનું કોનું માપ છે અને આ અઢી દ્વીપમાં કેટલા દ્વીપ સમુદ્રો છે, એમાં માછલાના માપ કેટલા છે, નાના જગન ઉત્તર અને નદી સરોવરના માપ જગન ઉત્કૃષ્ટ કેટલા ને છે, સાગરના દરિયા કેટલા મોટા નાના ઊંડા હોય, એ તો પ્રયોજન છે. પણ અધ્યાત્મના વિષયમાં પ્રયોજન ને અપ્રયોજનભૂત તારવું કેવી રીતે, આ એક સીધો પ્રશ્ન થાય. હવે આ જ વિષય આવ્યો અવલંબનનો વિષય છે, કારણ સુધ પર્યાય અવલંબનનો વિષય છે અને એને પ્રયોજનના ખાનામાં લઈ જવો કે અપ્રયોજનના ખાનામાં લઈ જવો અને અપ્રયોજન ભૂત કહીએ તો કેમ અને પ્રયોજન ભૂત કહીએ તો કેમ સમસ્યા થાય છે. એનું માપ છે બહુ સીધું માપ છે કે એક તો એ ત્રિકાળીનો ભેદ છે અને ભેદોનું જે જ્ઞાન છે એ ખરેખર પ્રયોજનભૂત નથી. એ તો એનો પહેલો ખુલાસો એ છે. બીજું કે એવા કારણ સુધ પર્યાયના ભેદનો વિષય શું સર્વસમ્યક દ્રષ્ટિઓના જ્ઞાનમાં હોય છે, બસ આપણે જોઈ લઈએ. જો સર્વસમ્યક દ્રષ્ટિઓના જ્ઞાનમાં હોય તો સર્વમાં તો તુર્યંશો પણ આવી માટે એ પણ ખરેખર પ્રયોજનભૂત રહેતો જો હોય તો એને થવું જોઈએ, નહીતર થાય નહીતર એને સમ્યક દર્શન ન થાય. તેથી એ વાત પણ પ્રયોજનભૂત રહેતી ત્યાંથી માંડીને એ તો દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય થઈ ગયો. ત્યાંથી માંડીને પર્યાય વિષય એવા વિષયો આવે છે કે મુમુક્ષુને આમ હોય, મુમુક્ષુને આમ હોય, સમ્યક સન્મુખ આમ થવાય, સમ્યક સન્મુખતા હોય ત્યાં આમ થાય, અધ્યાત્મ આમ પ્રત્યે પ્રાણો આમ થાય, મુખતા આમ થાય, ગમતા આમ થાય, સામાન્યનો આવિર્ભાવ આમ થાય, વિશેષનો તિરુભાવ આમ થાય. આ બધું તો પ્રયોજન ભૂત કરું કે નહીં, સ્ત્રી પણ પૂરી રહીને ખાનામાં જતું માર્ગદર્શન તો મળે છે. શું કે નહી, માર્ગદર્શન તો મળી ગયું, મળી ગયું તો મળી ગયું, એવું તો એમ તો બીજું બીજું પ્રયોજન નો વિષય મળી ગયો છે, પણ એનો પણ ઉકેલ છે. આ એનો પ્રશ્ન છે સીધો, કે શું સર્વજીવો આવા પર્યાય વિષયક ભેદ પ્રભેદોને જાણ્યા પછી જ પરિણમે છે સમ્યક દર્શનમાં, કે નથી પરિણમતા? તો કઈ બધાને જાણવાનું મળતું જેને આટલો વિસ્તાર કર્યો છે, એમ કે અમે જે પાયમાં તે દિવસે આટલું બધું કઈ જાણવા મળતું નહોતું, જો એટલું પ્રયોજનભૂત હોય તો એમને પ્રાપ્ત ન થાત. પણ આ તો પ્રાપ્ત જીવોને સૂક્ષ્મમાં કેટલી સ્પષ્ટતા વિશેષ થાય છે, વિશેષતા કરે છે, તેથી પ્રયોજનભૂત છે એમ છે. કેમ કે જાણે તો જ પરિણમે એમ હોય, તો ન જાણે તો ન પરિણમે એમ સિદ્ધાંત થઈ જાય. માટે જાણવાનો વિષય છે અને પ્રયોજનનો વિષય નથી. બસ એટલો એને ખ્યાલ રહે તો એની મુખ્યતા ન આવે, અને નહીતર એને અધ્યાત્મનો વિષય છે, શાસ્ત્રનો વિષય નહીં, તત્વનો વિષય નહીં, પણ અધ્યાત્મનો વિષય છે એમ સમજીને પણ અપ્રયોજનભૂત વિષયમાં એ જીવ રસ લીએ છે, એની મુખ્યતા કરે છે, અને પ્રયોજનભૂત વિષય એના લક્ષમાં હોતો નથી, કરે તો આમ આત્મપ્રાપ્તિનું પ્રયોજન રાખવું એટલું પ્રસંગ છે ને. પ્રયોજન તો એક આત્માનું જ, એટલે આત્મપ્રાપ્તિનું જ રાખવું, એટલે એનો દ્રષ્ટિકોણ એ કામ કરે છે બધી વખત, સર્વકાળે એક દ્રષ્ટિકોણ કામ કરે છે કે આ પ્રાપ્તિનું પ્રયોજનમાં, પ્રાપ્તિના પ્રયોજનમાં કામનું છે નથી કામ. બસ એટલું જો એને જોતા આવડે તો ક્યાંય ભૂલે નહીં, નહીતર ભૂલવાના હજાર ઠેકાણા છે. એટલી બધી મુદ્દાની વાત છે. ઘણા જીવો ઘણો પ્રયત્ન કરે છે, છતાં કોઈક જીવો કેમ પામે છે? ઘણા જીવોને ઘણો પ્રયત્ન એમ જોવામાં આવે, ઘણા જીવોને જોવામાં આવે અને તે જીવોનો ઘણો પ્રયત્ન પણ જોવામાં આવે, પણ કયો પ્રયત્ન? પ્રયોજનભૂત વિષયક કે અપ્રયોજનભૂત વિષયક? બહુભાગ જીવોને કોઈ પ્રયોજનના વિષયનો દ્રષ્ટિકોણ જળવાતો નથી, અને તેથી તીવ્રો પ્રયત્ન બહાર ને બહાર બીજી દિશામાં લાગેલો રહે છે, મૂળ દિશા હાથમાં આવતી. બહુ એવી સૂક્ષ્મ વાતો કરી છે આના. બધું આત્મામાં છે, 24 કલાક રહી, 24 કલાક અને અંદર માં ખંડ પીડ્યા વિના, અને ત્યારે પ્રયોજનની સિદ્ધિ થાય છે. બીજી રીતે કહીએ તો પ્રયોજન એટલે શું, સીધું વિચારીએ તો પ્રયોજન એટલે શું, આત્માનું પ્રયોજન નથી અને લૌકિકમાં લાભ નુકસાન નું પ્રયોજન કોને નથી? કોઈ જીવ એવો નથી કે જેને લાભ નુકસાન નું પ્રયોજન નથી. હવે બતાવો એક જીવ એવો કે 24 કલાક લાભ નુકસાન ના પ્રયોજન વગર નો હોય. ક્યાંય એને કઈ યાદ કરવું પડે છે? આ તો ચેલેન્જ મારી શકાય એવી વાત. એક પણ જીવ લાવો કે જે લાભ નુકસાન ના પ્રયોજન વળગ્યા વગર જ પરિણમતો હોય, એવો એક જીવ લાવો. 24 કલાકની વિચારની ઘટમાળ છે એમાં લાભ નુકસાન છે બીજું કોઈ પ્રયોજનનું કેન્દ્ર સ્થાન બીજું કઈ છે? આ તો અનુભવ સિદ્ધ વાત છે કે નહીં? દરેક બસ અહીંયા વિષય બદલાય છે. આત્માને આત્માનો લાભ તે લાભ ને બાકીનું બધું નુકસાન. આત્મિક લાભ તે લાભ, આત્મ પ્રાપ્તિ આત્માનુભવ લાભ તે લાભ ને બાકીનું બધું નુકસાન. બસ એનો જ્યાં દ્રષ્ટિકોણ આવી ગયો અને ત્યાં જીવ વળગ્યો, એટલે કહેવાની જરૂર નથી કે એના પુરુષાર્થનો સર્વ ઉદ્યમ એક જગ્યાએ લાગે છે, એ કહેવાની જરૂર રહેતી. જેમ પહેલા ઉદ્યમ બીજી એક જગ્યાએ લાગે છે, એમ અહીંયા પણ પ્રયોજનનો દ્રષ્ટિકોણ આવી જતા બધો જ ઉદ્યમ એક જગ્યાએ લાગે છે અને તેથી કાર્યસિદ્ધિ ન થાય એવું બનતું નથી. જો કાર્ય સુધી ન થાય તો એ અકુદરતી વિષય થઈ ગયો, કુદરત સાથે એનું અનુસંધાન રહેતું નથી. પણ એવી ખામી કુદરતની અંદર ક્યારેય નથી. અહીંયા કહે છે કે બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તારું સર્વસ્વ તારા આત્મામાં છે, તારા કામનું બધું તારા આત્મામાં છે, ને આત્માની બહાર તારે કામનું કાંઈ છે નહીં. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારી આત્માની સાધના કર. જાણવાની ઈચ્છા થાય તેથી ઘણા પુસ્તક વાંચજે, ઘણું પર્યટન કરજે, તેથી તને ઘણું જણાશે એમ છે. પર્યટન કર્યું તો ઘણો બળો અનુભવ મળે. ઘણું વિશાળ વાંચન હોય તો પણ ઘણું જાણવાનું મળે છે. એ તારે કામનું નથી. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય, બીજું 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 ઘણું 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 જાણવાની ઈચ્છા થતી હોય તો પણ તું ઘણું જાણવા અર્થે ક્યાંય બહારમાં ફાફા મારીશ નહીં એમ કહેવું છે. તું તારા આત્માની સાધના કર, અંતર્મુખ થઈને તું તારા વેદનથી તારા સ્વરૂપનો અનુભવ કર, વેદનથી અનુભવ કર. એમ છતાં પરિણામે એવી કોઈ જ્ઞાનની સ્થિતિ પ્રગટશે કે કાંઈ જાણવાનું બાકી રહેશે કોઈ કોઈ ચીજ જાણવાની બાકી રહેશે નહીં. હિંમતજીએ જોઈ બહુ સારો ન્યાય આ વિષયમાં. આત્માને જાણ્યા વિના જીવ જગતના પદાર્થોની રચના જાણવા જાય છે તો તે બંધાય છે. મૃદુ ભાષીયતા અને હળવી શૈલી એટલે એવું કહે છે કે પ્રાય બંધાય છે. આત્માને જાણ્યા વિના કોઈ જીવ જગતની રચવાની રચના જાણવા જાય છે તો પ્રાય બંધાય છે. ધરાજબીને કહેવાના બદલે જરાક એને પચે એવી રીતે અળું મૂકી એટલે એમ કે હું જગતના પદાર્થોના કયા પ્રકારે બધું કેમ કેમ છે એ બધું જાણું, શાસ્ત્રમાંથી જાણું, બીજી રીતે જાણું, ત્રીજી રીતે જાણું, વિજ્ઞાનથી જાણું, એ બધા બંધનમાં પડવાના પ્રકાર છે. એમાં કોઈ મુક્તિનો પ્રકાર છે? જેનું પ્રયોજન હોય એનું જ લક્ષ્ય રહે છે. લક્ષ્ય કોનું રહે છે? કે જેનું પ્રયોજન હોય તેનું. લક્ષ્ય કોઈનું ને પ્રયોજન કઈ બીજું એમ નથી બનતું. જેનું પ્રયોજન હોય એનું જ લક્ષ્ય રહે છે. ભલે ને કાર્યોની વિવિધતા ગમે તે પ્રકારે હોય, જ્યાં સુખનું પ્રયોજન છે ત્યાંનું જ લક્ષ્ય રહે છે. બીજે ક્યાંય લક્ષ્ય રહેતું? એટલે તો સ્વભાવનું પ્રયોજન બીજું છે. આ જીવને, આ આત્માને પ્રયોજન કેટલું? કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ પ્રયોજનભૂત છે. કેમ એ પ્રયોજનભૂત છે? કે એનું સર્વ સુખ એમાં રહેલું છે અને સુખનું જીવને પ્રયોજન છે. તેથી જો એને જ્ઞાન થાય કે મારું અનંત સુખ મારામાં રહેલું છે તો લક્ષ્યનું રહી જશે. બસ લક્ષ્યનું રહેશે તો દશા એને આશ્રય પ્રગટશે. એનું લક્ષ્ય ન રહે અને દશા એની પ્રગટે એને આશ્રય. લક્ષ્ય ન હોય અને આશ્રય આવે એવી રીતે બનતું નથી. લક્ષ પૂર્વક આશ્રય થાય છે. લક્ષ્મીના આશ્રય કદી થતો નથી. એથી તો શ્રીમદજી એ વાત ઉપર તો વાતને ખીલે બાંધી દીધી છે ત્યાં, કે લક્ષ થવા અને પ્રેરનો કયા શાસ્ત્ર સુધાય એ લક્ષ થવા માટે વાત બધી કરી છે. જેટલા કોઈ શાસ્ત્રનો વિસ્તાર કર્યો છે એ તમામ શાસ્ત્રો સમસ્ત વિસ્તાર એક આત્માને સ્વરૂપ લક્ષ્ય થઈ જાય એટલું જ એની અંદર નિર્દેશ કરવો છે. અને એ સિવાય કહેવાનું બીજું કાંઈ પ્રયોજન છે નહીં. એટલે તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. તારા આત્માને સાધતા તને બીજા અપ્રયોજનભૂત વિષયને જાણવાનો રસ પણ રહેશે નહીં. અને કેવો જ્ઞાન થતા જણાય જશે તો પણ તારો ઉપયોગ થશે નહીં. કેમ કે પહેલેથી જ તેને ગૌણ કર્યું છે કે જણાય તો ભલે અને ન જણાય તો ભલે. હવે છાપું વાંચવાનું વ્યસન હોય તો એ વિચારવા જેવું છે. અહીંયા વિચાર આવે છે કોઈ વાત એમાં મારું પ્રયોજન કીધું. પ્રયોજનનો દ્રષ્ટિકોણ એવો છે કે જીવને અપ્રયોજનભૂત વિષયમાં રોકાવા દેતો નથી, અટકવા દેતો નથી. એવો એ દ્રષ્ટિકોણ છે. અને જો જીવ પોતાના પ્રયોજન સિવાયના વિષયમાં રોકાય નહીં ને અટકે નહીં તો એને માર્ગમાં કાંઈ અડચણ નથી. કોઈ પણ જાતનો એને રૂકાવટ નથી. એ વાત સ્પષ્ટ થાય છે. એમાં બીજી કોઈ વાત દલીલની જગ્યા રહેતી. હરકત જ એ છે કે જીવ બીજે બીજે રોકાય છે. પૂર્ણતા પ્રગટતા લોકા લોક તેમાં અગ્નિ રૂપે જ્યારે પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થશે ત્યારે સચરાચર જગતના તમામ પદાર્થો એની અંદર પ્રતિબિંબ રૂપે આવી જશે. પણ એ વિષયની તું પણ અત્યારથી કોઈ લાલચ રાખીશ નહીં. ક્યાંય લાલ બત્તી છે કે ત્યારે તો જણાશે ને કેવળ જ્ઞાનમાં તો બધું જણાશે ને કેવળ જ્ઞાન. પણ તારે જાણવાની લાલચ શું છે? જાણવાનું કામ શું છે? એ જાણવાથી તેને પ્રયોજન શું છે? એ ખરેખર તને એ જાણવાનું કોઈ પ્રયોજન છે નહીં. તેથી તો રાજમલજીએ કળશ ટીકાના પહેલા કળશમાં જે આ વાત લીધી છે એ ચોંટ મારે એવી વાત છે કે પાંચ અજીવ અને બીજા જીવને જાણતા જ્ઞાને નથી અને સુખી નથી. જાણતા કદાચ સુખ ન થાય પણ જ્ઞાન ન થાય એ જ્ઞાને નથી મળી શકે. શોટ મારે એવી વાત બહુ અધ્યાત્મક પ્રધાન છે. એ વાત કેમ આવી? આમ તો આવું વ્યાખ્યા કરવી છે. નમઃ સમય તારાય જે ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ છે જેને સમય સાથે એને હું નમસ્કાર કરું છું. કેમ કે મારું પ્રયોજન ભૂત વિષય તો એટલો જ છે. તેથી એને છોડીને બીજું સમય સારે એક જ છે ને બાકી બધું અસાર છે. તેથી બીજાને જાણતા જ્ઞાને નથી અને સુખી નથી. કેમ કે એ જાણવાથી જ્ઞાનનો વિકાસ નથી. પરપદાર્થ તરફ જ્ઞાન ખેંચાતા જ્ઞાનનો વિકાસ નથી. જ્ઞાનનો વિકાસ તો જ્ઞાન જ્ઞાનમાં સમાય ત્યારે થાય છે. જ્ઞાનની સાધના ત્યારે છે કે જ્ઞાન જ્ઞાનને વેદે છે ત્યારે. જ્ઞાન કોને જાણવા જાય ત્યારે જ્ઞાનની સાધના નથી, આરાધના નથી. પણ ખરેખર તે તો જ્ઞાનની વિરાધના છે. આરાધના નથી પણ વિરાધના છે. તો એટલે એમ કહ્યું કે જ્ઞાને નથી અને સુખે નથી. એ એકદમ પ્રયોજનભૂત વિષય વાત ક્યાંથી ઉપાડી છે? વાત પ્રયોજનની વાત તો ક્યાંથી ઉપાડી છે? પહેલા કરો પૂર્ણતા પ્રગટતા લોકાલોક તેમાં જ્ઞે રૂપે જણાશે. જગત જગતમાં રહે છે છતાં કેવળ જ્ઞાનમાં બધું જણાય છે. જ્યારે મને એમ ખબર પડી કે કેવળ જ્ઞાન થતાં તો બધું અંદર જણાઈ જાય છે, જાણવા ઉપયોગને બહાર જવું પડતું નથી. પણ ઉપયોગ નિશેષપણે નિરવશેષપણે અંતર્મુખ રહે છે અને બધું લોકાલોક એની અંદર પ્રતિબિંબિત થાય છે. જો આવું અંતર્મુખ રહેતા અને અંતર્મુખ થતા આવું બને છે તો હવે અત્યારથી મારે બધા પદાર્થોને જાણવા માટે આકુલતા શા માટે કરવી? શાસ્ત્રો વાંચી વાંચીને મારે ઘણું જાણવાની આકુલતા શા માટે કરવી? ત્યારથી મારો શાસ્ત્ર વાંચન જીવનનો પ્રકાર ઘટી ગયો છે એમ લીધું. શાસ્ત્ર માધ્યમનો ત્યારથી મારો પ્રકાર ઘટી ગયો, કેમ કે એમાં ઘણું તો જાણવાનું આવે છે અને પ્રયોજનનો વિષય તો અત્યારે અંદરમાં પકડાયેલો છે એવો સરસ છે કે પરિણામન પરિણામનને એક જ સુવાય છે, બીજું કાંઈ સુવાતું નથી, એક જ રૂચે છે ને બીજું રૂચતું નથી, તો પછી શા માટે શાસ્ત્રોમાં ઉપયોગને ભમાવવો? શાસ્ત્ર વાંચવાનો આકુલતા થાય છે એમ લાગે છે. ખરેખર ત્યાં શું છે કે પરિણમન અંદર સમાય છે ત્યારે એમાં અનાકુલ ભાવ ઉપજે છે, અને પરિણમન શાસ્ત્રોમાં જ્ઞાનનું પરિણમન ચાલ્યા કરે છે, પ્રવર્તે છે, ત્યારે ખરેખર આકુલતા થાય છે એમ. જો કેવળ જ્ઞાન થતા બધું જણાઈ જવાનું છે તો અત્યારે એ પહેલા બધું જાણવાની આકુલતા શું કરવા કરવી? અને કઈ બધું જણાય આકુલતા કરીશ તો કઈ બધું જણાઈ જશે એમ તો છે નહીં, કેમ કે એ તો જ્ઞાની નથી ને સુખી નથી. બહુ ગજબ પરિણતિ, બધું તો બધું નથી ગ્રંથમાં, લોકોને કઠણ પડે, સત્ય સાંભળવું મુશ્કેલ પડે, જેરવી શકે નહીં, સહન કરી શકે નહીં, એટલે બધું તો લીધું નથી. એવી ઘણી વાતો એમને કરી પૂરી પૂછું. દુકાને કામ ધંધેથી આવો પછી ઘરે આવીને શાસ્ત્ર વાંચવા બેસો તો કે નહીં, ગદ્દી પર છે આતે હૈ તો ફિર ઘરને શાસ્ત્ર સ્વાધ્યાય કરતે કે નહીં આને કે બાદ? એવો જવાબ દીધો, શીખો જરા. એક તો ધંધાથી કંટાળી ગયા હોય, બહારના કામકાજથી તો કંટાળો આવ્યો હોય, અને પછી ઘરે આવીને શાસ્ત્રની સગડી કોણ જહદ આવે એમ કહ્યું નથી. ઘર પર આવે શાસ્ત્ર કી સગડી કોણ જલાવે એમ કહ્યું, સગડી કહેતા હતા કોઈ સહન ન કરી શકે. આવું શાસ્ત્રની સગડી કે આ તો બધા મૂળ થઈ ગયા છે, કેવડી થઈ ગયા છે, શું છે આ પાવર કેમ ફાટી ગયો એમ લાગે. એના માટેની અંગત વાત એ કઈ કોઈને કઈ દેખાડવાની વાત છે? વાંચન છૂટી ગયું, જાહેર વાંચન કરતા હતા શરૂ શરૂમાં, કોઈ કામમાં ગયા ત્યારે મંડળમાં વાંચન કરતા હતા એ છૂટી ગયું. તમે કલકત્તામાં નહીં, એકાવનમાં કઈ સાલમાં કલકત્તામાં? 55. એકાવનમાં તો એ કલકત્તામાં આવ્યા નવા નવા શરૂઆતમાં કરતા હતા. પછી લોકોને ફળવું ન પડ્યું, તર્ક વિતર્કને થોડો વિરોધ કરવા માંડ્યા, છોડી દીધું. જરૂર છે, જો સાંભળનારને જરૂર નથી તો સંભળાવનારને તો ત્રણ વાર જરૂર નથી, પેલાને એક વાર જરૂર નથી તો આને ત્રણ વાર નથી. એવું પછી છેલ્લે છેલ્લે 40 દિવસ માટે દેહાંત પહેલા 40 દિવસ સુધી ત્યારે તો થોડા પ્રકાશમાં આવી ગયા હતા. કોઈ કહું કે વાંચો ઘણા વખતના મૂકી દીધેલા શાસ્ત્રોને દૂર ખંખેરી પડશે. વાંચનમાં શું થાય છે કે પ્રશ્નો અનેક જગ્યાએ આવે છે, કયા શાસ્ત્રોમાંથી પૂછે, કોઈ કયા શાસ્ત્રોમાંથી પૂછે, અહીંયા આચાર્ય શું કહેવા માંગે છે, અહીંયા આચાર્ય શું કહેવા માંગે છે, આવી વાત આચાર્ય કેમ કરી. આચાર્ય છે એ શિરોમાન્ય છે, એ કઈ ગમે તેમ જેમ તેમ તો કોઈ ખુલા સહન ચાલે. એ જ્યાં ધીર કહે છે ત્યાં એ શું કહેવા ધારે છે એ સમજવાનો પ્રયત્ન કરવો પડે. શાસ્ત્રોની ધૂળ છેલ્લે છેલ્લે ખંખેરી નથી, ક્યારેક પછી ઘરે આવે એટલે વાંચે જુએ કે અહીંયા શું વિષય થયેલો છે, આ અધિકારમાં શું વિષય થયેલો છે, આ અધિકારમાં શું વિષય થયેલો છે. બુદ્ધિ ઘણી સૂક્ષ્મ હતી, ઘણી બુદ્ધિ હતી, એટલે બહુ બીજાને વાંચવું પડે એવું ન વાંચે. તો પણ સુધી પોઈન્ટ અહીંયા શું કહેવા માંગે છે, વિવિક્ષા શું ચાલે છે, એકનું તો અવલોકન કરી લેવું પડે. છેલ્લે છેલ્લે પાછું શાસ્ત્ર વાંચન બાહ્ય વાંચનના નિમિત્તે સમજી અહીંયા કહે છે કે કાંઈ તને જાણવાની ઈચ્છા રહેતી હોય, થતી હોય કે રહેતી હોય તો તું સાધના કર. એ બધી લંબાઈશ નહીં. કેવળ જ્ઞાનમાં તો બધું જગતમાં રહે છે, છતાં કેવળ જ્ઞાનમાં બધું જણાઈ આવે છે. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા તેની જાણ બહાર કાંઈ રહેતું નથી. જાણનાર સ્વયં જાણનાર તત્વ છે, જેનો જાણવાનો અપરિમિત સ્વભાવ છે અને જે સ્વભાવના સામર્થતા છે. ત્રણ કાળો અને ત્રણ લોક તો અણુરેણુવત છે. જેમ 14 બ્રહ્માંડમાં 1 પરમાણુ છે, એ કેટલો અણુ કેટલો નાનો છે 14 બ્રહ્માંડમાં. જેના મધ્યલોકમાં તો અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, આપણો ભાગ છે, એક રાજુ છે, સૌથી ઉપર સિદ્ધાલયમાં જેટલો સાંકડો ભાગ છે એટલો જ વચમાં એક જગ્યા સાંકડો. પછી ઉપરથી કોળો થતો આવે છે, 7 રાજુ પોળો થાય એટલી પોળાઈમાં આવ્યા પછી પાછો એ સાંકડો થતો આવે છે એક રાજુ સુધી. વળી પાછો પોળો થતો છેલ્લે છેડો 7 રાજુ સુધી પોળો થાય એટલો લંબાય છે. અને આમ એ રીતે ઉપર નીચે 14 રાજુ અને પોળાઈમાં 7 રાજુ. એવા 14 બ્રહ્માંડનો જે વચનો સાંકડો એક ભાગ એક રાજુ ભાગ છે, એમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, અસંખ્ય દ્વીપ. એ આખા 14 બ્રહ્માંડમાં એક પરમાણુ કેટલો છે, આવડો મોટો 343 ગણરાજુ એવો જે 14 બ્રહ્માંડ એ અલોકાકાશમાં એક અણુરેણુવત છે. અને કેવળ જ્ઞાનમાં એ અલોકાકાશ સહિતના 6 દ્રવ્યો અણુરેણુવત છે એવું એક કેવળ જ્ઞાન. એવો આનંદ હોય તો પકડાય. એવો જ્ઞાનનો લેન્સ છે, કેવળ જ્ઞાનનો લેન્સ છે. એમાં 3 કાળ 3 લોક અણુરેણુવત જાણવામાં આવે છે. એ જાણનાર તત્વ, એવું જે જાણનાર તત્વ છે એ પૂર્ણપણે પરિણમે છે ત્યારે કાંઈ જાણવાનું બાકી રહે હું તો બનતો નથી. અને સાથે સાથે આનંદ આજે અનેક નવીનતાઓ પ્રગટે છે કે કેવળ જ્ઞાન તો એ આટલું બધું જે વાત કરી મોટી એ તો એક ગુણની વાત કરી, પણ એની પરમાનંદની શું વાત કરવી ને બીજા આનંદ ગુણોની વાત શું કરવી. બહુભાગ ગુણોનું પરિણમન તો વચન અગોચર થાય, વચન ગોચર થઈ શકતો નથી, મન ગોચર થઈ શકતું નથી, વિકલ્પ ગોચર થઈ શકતો નથી. એવા તો અનંતા ગુણો છે. કેટલા ગુણો કથનચિત વચન ગોચર થાય છે, પૂરેપૂરા તો કોઈ ગુણ વચન ગોચર થાય એવું તો એક ગુણનું પૂરું સ્વરૂપ નથી. બીજા બધાને તો ક્યાં વાત લઈ, એક ગુણ પણ પૂરો કહી શકાય એટલું કોઈ શબ્દોમાં સામર્થ્ય મૂકી દેવું પડે, બીજો રસ્તો નથી. અનંત સુખ છે, તારે સમજવું હોય તે સમજ. આત્મામાં અનંત સુખ છે એમ કે છે, એક ગુણને કહેતા અનંતકાળ જાય તો કાંઈ પૂરું થાય નહીં. એક જીવે નહીં, કરોડો જીવે કહે તો પણ એક સાથે એમ છે. હવે કેટલું આવે જે જે આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાનમાં આવ્યું છે એનું અનંતમય ભાગે દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. દિવ્ય ધ્વનિમાં કેટલું આવ્યું કેમ કે એ તો વચન ગોચર થયું, એટલે અનંતમય ભાગે આવ્યું છે. અને શાસ્ત્રારૂઢ અંગ પૂર્વમાં થયું એથી અનંતમય ભાગે થયું. અને આ તો લગભગ વિચ્છેદ ગયું છે, કાંઈ લગભગ જીવ નથી આ કાળમાં, તો પણ માર્ગ પૂરેપૂરો રહ્યો છે. મોક્ષ માર્ગ ને આત્મ પ્રાપ્તિ નો માર્ગ ને અનુભવ નો માર્ગ અખંડ રહ્યો છે, ખંડિત થયા વિનાનો રહ્યો છે, પૂરો રહ્યો છે. એટલું વર્તમાન જીવોનું સદભાગ્ય છે. જો એ પ્રાપ્ત કરે તો અને રહી ગયો માર્ગ છતાં પ્રાપ્ત ન કરે તો એના જેવું મોટું દુર્ભાગ્ય પણ નથી. કહે છે કે સાથે સાથે આનંદ આદિ અનેક નવીનતાઓ પ્રગટે છે, ઘણી નવીનતાઓ પ્રગટે છે. સાધક દશામાં પણ ઘણી નવીનતાઓ પ્રગટે છે, આશ્ચર્યકારક નવીનતાઓ પ્રગટે છે. પણ એ બધું કઈ વાણીના વિલાસનો કોઈ વિષય રહેતો નથી. અનુભૂતિમાં પણ અનેક સાધક જીવોને અનેક નવીનતાઓ પ્રગટે છે. કોઈ વાર કહેતા અંદરમાં સ્ત્રીના દરિયા ઉછાળા મારે છે, હું કે અને સમજે હું કે કેટલું અને સમજે કેટલું એ વિષય છે. એવું અનેક વિવિધ પ્રકારની આત્માની અલૌકિક આત્મિક વૃદ્ધિનું પ્રગટ થવું બને છે, આત્મિક સિદ્ધિઓ પ્રગટે છે. બહારની પુણ્યની રિદ્ધિ સિદ્ધિનો અહીંયા કોઈ હિસાબ છે એને જગતના જીવોને બહારની પુણ્યની રિદ્ધિ સિદ્ધિથી આશ્ચર્યને અદભુતતા લાગે છે. એને જ્ઞાનીઓએ તો એને તો એ કોડીની કિંમત આપી નથી, કેમ કે એને ઉપાદેય જ ગણી નથી, એ ગણી છે. અહીંયા તો અંદરમાં શુદ્ધ પરિણમન થતા અનંત ગુણોનું શુદ્ધ પરિણમન થાય છે, એમાં કેટલીક વિશેષતાઓ અને નવીનતાઓ કોઈ જ્ઞાનની નિર્મળતામાં પ્રગટપણે સ્પષ્ટપણે જણાય છે. એના ઉપરથી એમ કે છે એ આનંદ તો પ્રત્યક્ષ છે, આનંદની સાથે સાથે બીજી ઘણી નવીનતાઓ અંદરમાં પ્રત્યક્ષ એવું કામ થાય છે. એની કિંમત બહારમાં કોઈની સાથે ઉપમા આપીને કરી શકાય કે કઈ દેખાડી શકાય એવી પણ પરિસ્થિતિ નથી. ત્યાં કહેવું શું? એ તો જે જાણે છે તે જાણે છે ને તે માને છે, બાકી બીજો કોઈ ત્યાં ઉપાય રહેતો નથી. એવું અનેક પ્રકારની સાધક દશાની સિદ્ધિઓની વિશેષતાનો એમાં સંકેત છે. સંકેતથી વાત કરી છે, કેમ કે લાંબો એમાં કહી શકાતું.